તારીખ 9/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 683 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 399
પરમાગમસાર પાન 188 683 682માં પ્રત્યેક પદાર્થની સ્વતંત્રતા બતાવી અને પોતાનો જે સ્વભાવ છે એની સન્મુખ થવાનું કારણ એવું પદાર્થ જ્ઞાન છે, તેથી પરમાર્થનો ઉપાય પણ એ જ્ઞાનની અંદર ગર્ભિત છે એ વિષય લીધો. હવે એ પદાર્થનું બીજું પરખું કહે છે કે પદાર્થ દ્રવ્યપણે નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે. પ્રત્યેક પદાર્થ સર્વ પદાર્થો સદાય યાત્રી ધરાવે છે, તેથી દ્રવ્યપણે જોવું તો સર્વ પદાર્થો કાયમ છે, કોઈ ઉત્પન્ન થતો નથી, કોઈ પદાર્થનો નાશ થતો નથી. પ્રત્યેક પદાર્થની અવસ્થા જોવામાં આવે તો કોઈ અવસ્થા ક્યારે પણ સ્થિર નથી, નિત્ય નથી, પર્યાયમાં અનિત્યપણે પણ સદાય જોવામાં આવે છે. અને પર્યાય અનિત્ય હોવા છતાં પર્યાય વિનાનું ક્યારે દ્રવ્ય હોય એવું પણ જોવામાં આવતું નથી. નિત્ય એવા દ્રવ્યને વિશે પલટતી એવી અનિત્ય પર્યાય સદાય પલટતી વર્ત્યા જ કરે છે, પલટતી 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 એમ વર્ત્યા જ કરે છે. આવું એક પદાર્થનું વિચિત્ર સ્વરૂપ છે. એક જ પદાર્થનું નિત્યપણું અને તે પદાર્થનું અવસ્થા વિશેષ અપેક્ષા એ અનિત્યપણું છે. નિત્ય એવા પદાર્થને વિશે એનું એક અંગ સદાય અનિત્ય છે. આવું કોઈ પદાર્થનું વિચિત્રપણું છે. આવું નિત્ય અનિત્યપણું તે પદાર્થનું સ્વરૂપ છે, એવું જ પદાર્થનું સ્વરૂપ છે. સ્વરૂપથી પદાર્થ એવો હોવાથી આમ કેમ છે એ પ્રશ્ન રહેતો નથી. જેમ સ્વભાવથી અગ્નિ ઉષ્ણ સ્વભાવે હોવાથી અગ્નિ ઉષ્ણ કેમ છે એ તર્કનો અવકાશ નથી. એમ પદાર્થમાં નિત્યતા કેમ છે, કેમ પદાર્થ નવો ઉત્પન્ન થતો નથી, કેમ પદાર્થ નાશ પામતો નથી એ પ્રશ્ન અસ્થાને છે. અથવા કોઈ અવસ્થા કેમ સદાય રહેતી નથી એ પ્રશ્ન પણ અસ્થાને છે. એક સરખું નથી નિત્ય અને અનિત્ય, સામે સામે પરસ્પર વિરોધી ભાવ છે. પરસ્પર વિરોધ પણ એ વિચિત્રપણું જ કહેવાય ને. જેમ કે એક માણસ બહુ ઉદાર છે, પછી એને એ માણસ બહુ કંજુસ છે એમ ક્યાંક પ્રસંગ બને ત્યારે એમ કે આ બહુ વિચિત્રતા થઈ, આ તો ઉદાર પણ છે અને કંજુસ પણ છે, આ કેમ આવું વિચિત્રપણું કેમ છે એમ લાગે ને. પદાર્થ નિત્ય પણ ખરો અને એ જ પદાર્થ શાશ્વત નિત્ય હોવા છતાં ક્યારે એની હયાતીમાં કોઈ ઉત્પન્ન ને નાશ નો સવાલ નહીં હોવા છતાં એનું અવસ્થા અંગ એક અંગ એવું છે કે બીજો સમય ટકતો નથી, એક જ સમય રહે છે, બીજા સમયે બીજું, ત્રીજા સમય ત્રીજી અવસ્થા, ચોથા સમય ચોથી. આવી વિચિત્રતા છે, નિત્ય અને અનિત્ય પદાર્થમાં એક સાથે આવી જાય છે. એવું નિત્ય અનિત્ય પણ તે પદાર્થનું સ્વરૂપ છે, એવું ભેદાભેદ પણ છે કે પદાર્થ એક અખંડ સત્તાધારી પદાર્થ હોવાથી પદાર્થ પણ અભેદ છે અને એના ગુણ વિશેષો અને પર્યાય વિશેષોથી જોતા તે પર્યાયમાં અનંત ભેદો છે, અનંત ગુણ ભેદો, અનંત ધર્મ ભેદો, અનંત પર્યાય ભેદો છે. એ પણ વિચિત્રતા છે વસ્તુ કે આટલા બધા અનંત ભેદો સંખ્યાએ કા લાખ કરોડ અબજ કરતા પણ સંખ્યાથી પાર જવું પડે એટલા અનંત ભેદો હોવા છતાં વસ્તુ પણ એ પદાર્થ અભેદ છે, એક જ અભેદ પદાર્થ, અખંડ અભેદ પદાર્થ છે. આ પણ એનો પરસ્પર વિરુદ્ધ સ્વભાવ પણ છે. પદાર્થ મૂળ સ્વભાવે નિત્ય શુદ્ધ હોવા છતાં જીવ પદાર્થ નિત્ય શુદ્ધ હોવા છતાં મૂળ સ્વરૂપે અનાદિથી વર્તમાન સુધી સંસારી જીવમાં અનંત કાળથી એની અવસ્થામાં અશુદ્ધિ આપેલી છે. આ પણ વિચિત્રતા છે ને પદાર્થને. માણસ રાજાની હાજરી હોય, મહેમાનની હાજરી હોય, સમાજની હાજરી હોય, વિવાહ વિલાની હાજરી હોય, ગુરુની હાજરી હોય, બીજાની ઉપસ્થિતિમાં સમુચિત વ્યવહાર કરે છે. બરાબર યદવા તદવા નથી રહેતા, બોલવામાં, ચાલવામાં, પહેરવામાં, ઓઠવામાં. આજે મહેમાન ઘરે સારા આવવાના છે, રાજા આવવાના છે, તો કપડા પણ તે દિવસે સારા પહેરે, ઓચિંતા આવે તો બદલી નાખે. આ ઘરમાં ગંજી લુંગી પહેરીને ફરતા હોય છે, ઘરે મહેમાન હોય તો જરા ફેર પડે કે ન પડે. એ ઘરમાં સિદ્ધપદ બિરાજમાન હોવા છતાં અવસ્થામાં અનેક પ્રકારની અશુદ્ધિ, મલિનતા, વિરુદ્ધતા, જે શુદ્ધતા છે એનાથી વિરુદ્ધ એવી અશુદ્ધતા અનેક પ્રકારની. આ પણ વિચિત્ર પણ છે ને પદાર્થનો, કે અહીંયા ઉપસ્થિતિ હોવા છતાં, ભગવાનની ઉપસ્થિતિ હોવા છતાં, આપણે વ્યવહારે મંદિરમાં શું રાખીએ છીએ, અહીંયા ભગવાન બિરાજે છે, માટે અહીંયા પૂજા, ભક્તિ, સ્વાધ્યાય આદિનો વ્યવહાર રાખવો. બરાબર અન્ય વ્યવહાર હોય તે ભગવાનની ઉપસ્થિતિમાં નહીં. તો અહીંયા અંતર્ઘટમાં બિરાજમાન ભગવાન હોવા છતાં એની અવસ્થાનો વ્યવહાર છે, ચિત્ર પણ છે કે જાણે કે હાજરી જ નથી, જાણે કે ભગવાનની હાજરી જ નથી. આવી બધું એક પદાર્થને વિશે અનેક વિવિધતા, એ એનું વિચિત્ર પણ છે. એ બધી આવી અનેક વિવિધતા છે એની અંદર. આવું નિત્યપણું, અહીંયા એક પડખાની વાત લીધી છે નિત્ય અનિત્યની. આવું નિત્યપણું અનિત્યપણું તે પદાર્થનું સ્વરૂપ છે એમ જ્ઞાન જાણે છે. આ જ્ઞાનનો વિષય થાય છે પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જ્ઞાનમાં જણાવું, તેમ જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન એવું જાણે છે, સંયોગના કારણે અનિત્યતા છે એમ નથી, કે સંયોગ બહાર પલટાય છે માટે અહીંયા જ્ઞાનનો પર્યાય, પણ સંયોગ પલટતા હોવાથી આને પણ પલટાવવું પડે છે, નહીતર જ્ઞાન પલટાયા વિનાનું રહે છે એમ નથી. જ્ઞાનની સમય સમયની પર્યાયનું પલટવું અથવા સર્વગુણોની સમય સમયની પર્યાયનું પલટવું, આખા પદાર્થની પર્યાયનું પલટવું એ પોતાના અનિત્ય સ્વભાવને લઈને છે, અનિત્ય ધર્મને લઈને છે. કોઈ સામા પદાર્થને કારણે છે એમ પણ નથી, કેમ આમ છે એ પ્રશ્ન નથી, ને બીજાના કારણે આમ છે એ પણ પ્રશ્ન નથી. ખરેખર સંયોગના કારણે અનિત્યતા છે એમ નથી, પણ પોતાના કારણે જ અનિત્યતા છે એટલે પર્યાયનો પલટો થવાનો તેનો સ્વભાવ છે. અવસ્થાથી અવસ્થાંતર થવું એ પદાર્થનો સ્વભાવ છે. અસમાધાન ક્યાં થાય છે? કે અમુક અવસ્થા મને ગમે છે તેથી તે બદલાવી ન જોઈએ, તેની તે તેમને તેમ અવસ્થા રહેવી જોઈએ. આવો જે વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ આગ્રહ છે તે આગ્રહ નિષ્ફળ જાય છે, એ આગ્રહ કામમાં નથી આવતો, કામ લાગતો નથી. જેમ કે આ મનુષ્ય પર્યાય સ્થૂળ પર્યાયની વાત લઈએ, તો પર્યાય બુદ્ધિ હોવાને લીધે જે જે પર્યાય આ જીવ જન્મે છે તે પર્યાય તે છોડવા માંગતો નથી. તે સ્વભાવે અનિત્ય હોવા છતાં, પર્યાય સ્વભાવે અનિત્ય હોવા છતાં તે પર્યાય તે સદાય નિત્ય રહેવા માંગે છે, અને તેમ થતું નથી ને રહેતું નથી. એની ઈચ્છા તો કાંઈ કામ આવેલું નથી, પદાર્થનું જે સ્વરૂપ છે તો બદલાયેલું નથી, એટલે દુઃખી થાય છે. બીજું કાંઈ થતું નથી પણ દુઃખી થાય છે. દેવલોકમાં લાંબા આયુષ પૂરા કર્યા પછી 6 મહિના પહેલા અલ્ટિમેટમ આવે છે, ગળાની માળા કરમાય છે એટલે એને ખબર પડે છે કે હવે 6 મહિના બાકી રહ્યા. આયુષ પૂરું થવાની નજીક બધા દોડે છે, કેટલી ઝડપથી દોડે છે કે 1 સેકન્ડમાં અસંખ્ય સમય પસાર કરે એટલી ઝડપથી દોડે છે. કરોડ અબજ ને 1 સેકન્ડમાં અસંખ્ય સમય પસાર કરે એટલા ઝડપથી આયુષ પૂરું થવાની નજીક દોડે છે, પણ એનાથી ટેવાઈ ગયા છે એટલે વાંધો નથી. આ રોગ થાય તો એને વાંધો આવે છે, એ તો વગર રોગે પણ આયુષ પૂરું થાય એટલે પર્યાય પલટવાની છે. અને પર્યાય પલટે એમાં તને વાંધો છે? તું તો નિત્ય રહે છે અને અવસ્થા બદલાય છે. નિત્ય રહેવું ને અવસ્થાનું બદલવું એ બંને સહજ સ્વભાવથી છે. તારામાં ને તારામાં નિત્યપણે તારે રહેવું ને અવસ્થાથી બદલવું એ તારા સહજ સ્વભાવથી છે. પછી એમાં અસમાધાન શું, એમાં ખેદ શું, એમાં શોક શું, એમાં દુઃખ શું, બીજી તકલીફ શું, કઈ કરવા જેવું નથી. મુસાફર ને એટલી ખબર છે કે હું મુસાફરી કરું છું, મુસાફરી કરું છું ત્યારે એને ખબર છે કે રસ્તામાં સ્ટેશનો આવશે, ગાડી રોકાશે, નાનું સ્ટેશન હશે તો ઓછી રોકાશે, છતાં કોઈ કારણ બનશે તો વધુ પણ રોકાશે, મોટું સ્ટેશન હોય તો સ્વાભાવિક રીતે વધુ રોકાશે. હવે ગાડી ઊભી રહી તો કે હાલી કેમ, આ પ્રશ્ન કરીને દુઃખી થાય છે. આ જીવ પરિભ્રમણની મુસાફરીના ચક્કરમાં છે. એમાં એક સ્ટેશન આવ્યું વચ્ચે, સ્ટેશન આવે એટલે અનેક વસ્તી પછી સ્ટેશન ઉપર ને મળે, ચા વાળા મળે, પાન વાળા મળે, નાસ્તા વાળા મળે, ભિખારીઓ મળે ને બધા મળે, નવા પેસેન્જરો મળે ને જૂના ઉતરે, બધું થાય, થાય કે ન થાય. એમાં એક સ્ટેશન આવ્યું, નવા નવા પેસેન્જર મળવા મીંડ્યા કુટુંબ પરિવારમાં, જૂના થોડાક જવા પણ મીંડ્યા, બીજા અનેક મળ્યા. હવે ક્યાં ગાડી ઉપડવી ન જોઈએ અહીંથી, હા એનો આગ્રહ છે કે આ ગાડી અહીંથી ચાલવી જ ન જોઈએ, પણ પછી કેવી રીતે બને એ બનવાનું નથી. કે એ માંદપણામાં એને પોતાના હિત અહિત નો વિવેક નથી. જગતમાં કોઈ પોતાના પગ ઉપર કુહાડો મારે ત્યારે એને પાગલ કહે છે. ગાંડો માણસ છે, હાથે કરીને પોતાના પગ ઉપર કુવાડો મારે છે, પોતાના હાથે પોતાના પગ ઉપર કુવાડો મારે છે. આ એવું છે, મહાનપણું એવું છે કે જે ભાવથી પોતે પોતાને નુકસાન કરે છે એ જ ભાવમાં એ રાચે છે, પાછો ખુશી થાય છે. રૌદ્ર ધ્યાનમાં તો હિંસાનંદી ચોર્યાનંદી હોય છે કે પોતાને ઘણું નુકસાન થાય એવા પરિણામ કરે ને એમાં એ ઉજમાલ થાય, ખુશ થાય, રાજી થાય, હોંશ કરે, એની હોંશું કરે, શું કર્યું ભાઈ, અમે બે અબજનું કારખાનું નાખ્યું છે, ઘરે 10-20 તો મોટરો વસાવી લીધી છે, કોઈ દોડાદોડી બહુ કરવી પડે, આમ કર્યું છે, તેમ કર્યું છે, ફલાણું કર્યું છે. અમારી દુનિયામાં આબરૂ હવે બહુ વધી ગઈ છે, એ બધું માન ને એ લોભ ને એ હિંસા ને તને ક્યાં લઈ જશે, તારો પત્તો ખાશે. નરક નિગોદમાં જવાના પરિણામ કરે ને એમાં હોશ કરે, વિચિત્રતા નથી વસ્તુ નથી. એટલે આ માર્ગમાં એમ કહે છે કે જેને ભવ ભયનો ડર હોય, ભવ ભીરુ જીવ હોય, તો એ પાત્રતાનું લક્ષણ છે. ભયથી ભય દેખાડીને ધર્મ નથી પમાડવો, પણ એ કુદરતી પોતાનો સુખ સ્વભાવ હોવાથી સ્વભાવથી વિરુદ્ધ એવા દુઃખને જે જીવ ઈચ્છતો નથી એને અજ્ઞાનનો ભય, મિથ્યાત્વનો ભય, જે કારણો એને ભાવ ભ્રમણના છે એનો ભય ઉત્પન્ન થયા વિના શરૂઆતમાં રહેતો નથી. શોભાનીજીએ કહ્યું છે અબ તો આખીર કી મુસાફરી હે, હવે તો આ આખીર છેલ્લી છેલ્લી મુસાફરી છે, પછી મુસાફરી નહીં કરી. હવે અમારી મુસાફરી પૂરી થવા આવી, હવે આગળ કઈ વાત હાલવાની. ખબર પડી ગઈ, શ્રદ્ધા થઈ ને જ્ઞાન થઈ ગયું, જ્ઞાનમાં એવી નિર્મળતા આવી જાય છે. કેમ કે પરિણામ ક્યાંય ચોંટતા નથી. જે મહાંધ જીવોને ચીકણા પરિણામ એના સંયોગમાંથી ઉખડતા નથી, મહાન જીવોને ઉખડતા નથી અને ચોંટતા નથી, ક્યાંય પરિણામ લાગતા નથી. એટલે પર્યાયનો પલટો થવાનો તેનો સ્વભાવ છે. એ સ્વભાવ કઈ પરને લીધે નથી, એ સ્વભાવ બીજાને લીધે નથી. પર્યાયનું પલટવું એ વસ્તુના સ્વભાવમાં છે. એટલે કોઈ પર્યાયને વિશે નિત્યતાની અપેક્ષા રાખવી એ સ્વભાવથી વિરુદ્ધ જવાપણો છે. બહારમાં જળ પદાર્થોને વિશે કે અંદરમાં પોતાની અવસ્થાને વિશે, કોઈ પદાર્થને વિશે એની અવસ્થા કોઈ અવસ્થા કાયમ સ્થિર રહે એમ ઈચ્છું એવી અપેક્ષા રાખવી એ પદાર્થના ધર્મ વિરુદ્ધ હોવાથી દુઃખનું કારણ થશે. પોતાનું એ દુઃખનું કારણ થશે, બીજું કાંઈ નહીં થાય.
એક
વસ્તુ ખ્યાલમાં આવે છે કે આમ થવાનું, પણ એને સંમત નથી થતું. જેમ કે પ્રતિકૂળતાનો ખ્યાલ ઘણાને આવે છે, આ રોગ થાય છે એની ખબર તો ડાક્ટર કહે તો ખબર તો પડે છે કે આ ફલાણો રોગ થયો તો, પણ એટલે કઈ ખબર પડે એટલે કઈ સંમત કરી લે છે, ના પાડે છે કે એમ ન હોવું જોઈએ. કોઈ હોવાનો હોવાનો પ્રશ્ન નથી. જે વસ્તુ છે એને ન હોવાનો શું પ્રશ્ન? જે પરિસ્થિતિ પલટતી છે એમાં બીજો પ્રશ્ન શું? એટલે તો એ બનારસી દાસે બહુ સરસ વાત લીધી છે કે જેમ સ્વપ્ન છે એ જાગ્રત અવસ્થાને વિશે જૂઠ જણાય છે, તેમ ભવાંતર થતા મૃત્યુ પણ જૂઠ જણાય છે. એ પણ અવસ્થાંતર છે. તો લોકો જેને મૃત્યુ કહે છે, પ્રાણ ત્યાગને લોકો મૃત્યુ કહે છે. પ્રાણમાં ત્યાગ થાય છે. જે પુદ્ગલ પણ પ્રાણનો સંયોગ થયો હતો, 10 પ્રાણ છે, એનો વિયોગ થાય છે, એને લોકો મૃત્યુ કહે છે. પણ ખરેખર કઈ જીવનું મૃત્યુ થાય છે એ તો પ્રશ્ન નથી. જીવને બીજા ભાવમાં થાય તો એને ખબર પડે કે ગયા ભાવમાં આ જગ્યાએ આ અવસ્થામાં હું હતો, ત્યાં પ્રાણ ત્યાગ કરી દેહ ત્યાગ કરીને આ અવસ્થાએ હું છું. એમાં કઈ મારો નાશ થયો છે, મૃત્યુ થયું છે એવું નથી. પ્રાણ આવ્યા હતા સંયોગ રૂપે, પ્રાણનો વિયોગ થયો બસ. સંયોગ તો વિયોગ સહિત જ હોય છે, કોઈ સંયોગ શાશ્વત રહે છે એવું તો બધું નથી. તો એને મૃત્યુ જૂઠ વાસે છે, કેમ કે એને પોતાનું સળંગપણું છે, હયાતીનું જે સળંગપણું છે એનું જ્ઞાન થાય છે. હું ક્યારે વચમાં નહોતો ને પાછો નવો છું એવું નથી જ્ઞાન થતું. તેનો તે હું છું, જે કાલે હતો તેનો તે હું આજે છું. વચમાં ઊંઘ આવી ગઈ રાત્રે માટે હું નહોતો એમ તો કઈ જ્ઞાન નથી થતું. એમાં હતો એનું જ્ઞાન થાય છે, નહોતો એનું જ્ઞાન નથી થતું. ભલે જાગૃતિ નહોતી પણ હતો એનું જ્ઞાન છે ને. એમ સર્વ પર્યાયમાં પર્યાય બુદ્ધિનો નાશ થતા અને દ્રવની દ્રષ્ટિ થતા, દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ સમ્યક થતા એને પર્યાયમાં હુંપણાનો ભાવ જૂઠ પાસે છે. એનું જ્ઞાન થાય છે કે આ પર્યાય પલટાય છે, પણ હું તો તેનો તે તેમનો તેમ રહું છું અને પર્યાય પલટે છે. છોગાની જેવી ચર્ચામાં આવી છે, બહુ ચાલતો. મેં તો હું કહ્યું રહેતા હું, પર્યાય પલટતી હે, મેં તો નુકાયું રહે જતા હું. પર્યાયનો પ્રવાહ છે એને જાણનારો હું. હું તો સદાય તેનો તો એમનો એમ જ રહું છું, મારામાં કોઈ ફેર થતો નથી. પર્યાય મારી પ્રદક્ષિણા કરે છે, હું તો ધ્રુવ મેરું છું. જેમ મેરુની પ્રદક્ષિણા કરે તમે મેરુને હું. ઘણા માણસો, ઘણા જીવો, ઘણા દેવો અને મનુષ્યો મેરુની પ્રદક્ષિણા કરે તો મેરુને શું? એમ હું ધ્રુવ મેરું છું. પર્યાય પ્રદક્ષિણા કરે છે, ફરતી ફરે છે, ફરે ફરે તો ફરે. એવું અહમ પણ જ્યાં ધ્રુવ દ્રવ્યમાં સ્થાપે છે ત્યારે એને પર્યાયમાં થતા ફેરફારોનું અસમાધાન કે દુઃખ થતું નથી, એટલે દ્રવ દ્રષ્ટિ કરાવે છે. એમને ત્યાં સુધી લઈ લીધું છે, મારે શું કે? હું તો ધ્રુવ છું, એક રૂપ છું, સાક્ષાત સિદ્ધ પર સ્વરૂપ છું, સદા એમ છું, અત્યારે જ સિદ્ધ છું, પછી નહીં પણ અત્યારે જ સિદ્ધ છું. ખબર પડી ગઈ છે કે 14મું ગુણસ્થાન આવશે, પર્યાયમાં 14મું ગુણસ્થાન પ્રગટ થશે, ત્યાર પછી તરત જ સિદ્ધાલયમાં જવાનું થશે, કેમ કે એનો કાળ બહુ ઓછો છે. સૌનું ગુણસ્થાન થશે, સિદ્ધાલયમાં જવાનું થશે, પણ હું તો અત્યારે જ સિદ્ધમાં છું, સિદ્ધ છું. એવી થાય તે દી માટે દી એમ કરીને એમ અવસ્થા દ્રષ્ટિનો નિષેધ કર્યો છે કે હું તો અત્યારે જ સિદ્ધ છું બસ. એવું અહમ પણ મૂળ સ્વરૂપમાં કદી આવ્યું નથી, એટલે આ બધી ગડબડ છે. જેટલી ગડબડ છે અવસ્થામાં, જેટલું અનુચિતપણું છે, જેટલું દોષનું ઉત્પન્ન થયું છે, દોષની પરંપરા ચાલે છે, એ એક આ નિજ સ્વરૂપને નહીં સ્વીકારવાને લીધે છે. દોષનું મૂળ આ છે. પર એટલે બીજું, પર એટલે બીજું કોઈ, પર નો અર્થ થાય છે આત્મા સિવાય બીજા કોઈ સંયોગો. જેમ કે પર્યાય નો પલટાવ થવાનો તેનો સ્વભાવ છે તે કોઈ બીજાને લઈને નથી. આ જીવની અવસ્થા બદલે છે તે કોઈ બીજાને કારણે નથી બદલતી, અથવા કોઈ પણ પદાર્થની અવસ્થા બદલે છે તે કોઈ બીજા પદાર્થને કારણે નથી બદલતી. બરોબર, બીજો પદાર્થ છે ને એનું કોઈ કારણ ઉપસ્થિત થાય છે માટે અહીંયા પર્યાયનો પલટો થાય છે. એવું છે દ્રવ્યમાંથી, કોઈ દ્રવ્યમાં નથી એમ કે. બધી વાત ખોટી છે. પર્યાય પોતાના કારણે પલટે છે, જેવી થાય છે તેવી પણ પોતાના કારણે, કોઈ સંયોગના કારણે નહીં. અશુદ્ધ થાય છે તો પોતાના કારણે, શુદ્ધ થાય છે તો પણ
પોતાના કારણે,
પોતાના કારણથી થાય છે. જો બીજાના કારણે થાય તો કદી ઠેકાણે આવે
નહીં,
કેમ કે પરાધીનતા થઈ ગઈ. હું શું કરું, બીજાના કારણે આ બધું થાય છે. એ જીવ કદી સ્વરૂપ સન્મુખ નો ઉદ્યમ કરી શકે નહીં, પુરુષાર્થ કરી શકે નહીં. આવું જ્ઞેયનું સ્વરૂપ જાણવું તે સમ્યક જ્ઞાનનું કારણ છે. અહીંયા થોડો વિચાર ચાલે છે. જ્ઞેયનું જે સ્વરૂપ છે એ જાણવાનો વિષય છે. જ્ઞેયનું જે સ્વરૂપ છે એ જાણવાનો વિષય છે. અવલંબન કરવાનો તો વિષય નથી, એક જાણવાનો વિષય ને એક અવલંબન કરવાનો વિષય. તો અવલંબન કરવાનો વિષય તો પોતાનું ધ્રુવ ત્રિકાળી પરમાત્મ પદ છે, એ અવલંબન કરવાનો વિષય છે. અને તેથી અન્ય એક સમયની અવસ્થાનું શુદ્ધ શુદ્ધપણું અને તેના નિમિત્તો એ બધું જ્ઞેય છે. પણ સમ્યક જ્ઞાનમાં પ્રયોજનભૂત વિષય પણ જણાય છે અને એ સિવાય જાણવાનો વિષય પણ જણાય છે. હવે જાણવાના વિષયમાં પણ કેટલોક વિષય પ્રયોજન સાથે સંબંધ ધરાવે છે અને કેટલોક વિષય પ્રયોજનભૂત નથી, તેથી પ્રયોજન સાથે સંબંધ ધરાવતો નથી, એમ બે વિભાગ પડે છે. તો સમ્યક જ્ઞાનની અંદર જેટલો વિષય, જ્ઞેયનો પણ જેટલો વિષય પ્રયોજન સાથે સંકળાયેલો છે, તેમાં તો ભૂલ ને ગડબડ ન રહેવી જોઈએ. નહીતર જ્ઞાન મિથ્યા થાય, અને જ્ઞાન મિથ્યા થાય તો શ્રદ્ધા સમ્યક રહે એ વાત ન બની શકે, એની શ્રદ્ધા પણ મિથ્યા થાય. તેથી જ્ઞાનનો જ્ઞેય સાથે ન બની શકે, એની શ્રદ્ધા પણ મિથ્યા થાય. તેથી જ્ઞાનનો જ્ઞેય સાથેનો કેટલોક સંબંધ શ્રદ્ધાની સાથે કનેક્શન રાખે છે, સંબંધ રાખે છે. અથવા સમ્યક શ્રદ્ધા સહિતનું જ્ઞાન ચોક્કસ પ્રકારે જે જે મુદ્દાઓમાં પરિણમે છે તેમાં ફેરફાર જોવામાં આવે તો શ્રદ્ધાના ફેરફારને સ્વીકારવો જોઈએ, એમ શ્રદ્ધાની સ્થિતિ નક્કી કરવામાં જ્ઞાન છે એનું સહવૃત્તિ બાહ્ય કારણ છે. શ્રદ્ધાથી બાહ્ય છે તેથી બાહ્ય કારણ છે. પણ એવો વિષય કેટલોક છે, કેટલોક એવો વિષય છે કે જે સમ્ય જ્ઞાનમાં બરાબર ન જણાતો હોય, ફેરફાર વાળો હોય, ભૂલ વાળો હોય, તો પણ એથી કોઈ શ્રદ્ધાને કે જ્ઞાનને દોષ નથી થતો. ન તો શ્રદ્ધાને દોષ છે ને શ્રદ્ધાને દોષ નથી, તેથી એક સૌપ્રથમની ભૂલમાં ભૂલ ગણીને જ્ઞાનને પણ દોષ નથી એમ ગણવામાં આવે. કર્ણાન યુગમાં તો એવો કેટલોય વિષય છે કે જેમાં આચાર્યોના મતાંતરો છે. કર્ણાન યુગમાં ભાઈ આ જગન્ય ફળ આટલું કીધું છે, ઉત્કૃષ્ટ ફળ આટલું કીધું છે, કોઈનું માપ લીધું હોય કે ઉત્કૃષ્ટ આટલું હોય, કોઈ કે નહીં આટલું હોય, તો એક કેટલાક તો વિષય પરોક્ષ કેવળ જ્ઞાનની પરંપરામાંથી ચાલ્યા આવ્યા છે, પણ એમાં કઈ ધારણા ફેર થઈ હોય તો એ મતિશ્રુતની ધારણા ફેર અપ્રયોજનભૂત વિષયમાં શ્રદ્ધા જ્ઞાનને નુકસાન કરનારી નથી. જેમ દોરડીને સાપ જાણે તો શ્રદ્ધા જ્ઞાનને નુકસાન થતું નથી, તેમ પણ તત્વના વિષયમાં અનેક વિષય જે પ્રયોજનભૂત તત્વને લગતો છે, એ ઉપાધિની સાથે ખાસ કરીને સંબંધ ધરાવે છે, એમાં કેટલી અપેક્ષા છે. જ્ઞેયના વિષયમાં કે જેમાં હે ઉપાધિનો વિવેક કરવાનો છે અને જેમાં આત્માને લાભ થાય ને આત્માને નુકસાન થાય એવું જે પ્રયોજન છે શુદ્ધિ સુધીનું, ત્યાં જો જીવનું જ્ઞાન ગોઠું ખાય, ભૂલ ખાય, તો એમ સમજવું કે એને શ્રદ્ધામાં સર્વસ્વપણે પોતાના નિજ સ્વરૂપની ઉપાધિતા રહી નથી કે થઈ નથી, ત્યારે જ આમ થાય છે ને નહીતર આમ થાય નહીં, એવું માપ જ્ઞાનીઓ સમ્યક દ્રષ્ટિઓ બરાબર કાઢે છે, કાઢી શકે છે. ગુરુદેવને પ્રશ્ન થતા કે બીજા જીવને સમ્ય જ્ઞાન છે એની ખબર પડે કે આ પડે આપની દ્રવલિંગી છે અને ભાવલિંગી છે એવી મુમુક્ષુને ખબર પડે કે આ પડે બધા પ્રશ્ન થતા હોય ન પડે એવું નથી એને બરાબર ખબર પડે છે પોતાને જો એની દ્રષ્ટિમાં બરાબર તત્વનો ખ્યાલ હોય દ્રષ્ટિકોણ એનો સાચો રહેતો હોય યથાર્થતા હોય તો વાંધો આવતો નથી આ અવલંબનનો વિષય એકલો શુદ્ધાત્મા હોવા છતાં એ ઉપાધિના વિષયમાં જ્ઞાનનું સમીચીનપણું જ્ઞાનનું યથાર્થપણું જ્ઞાનનું યોગ્યપણું હોવું અનિવાર્ય છે હોવું જોઈએ ઘણા એમ ઠપકારે રાખે છે તમારી શ્રદ્ધા બરાબર છે ભલે જ્ઞાનમાં ગમે એ ભૂલ થાય પણ એવું ન ચાલે બધું એવું નથી જ્ઞાનમાં જેટલો વિષય હે ઉપાધિમાં લાગુ પડતો નથી એટલા વિષયમાં જ ગડબડ ચલાવી શકાય પણ જ્યાં હે ઉપાધિનો વિવેક કરવાનો વિષય છે ત્યાં આત્મા પોતાને નુકસાન થાય એવો અવિવેક કરે અને કહે કે શ્રદ્ધા સાચી તો શ્રદ્ધાનું આચરણ લક્ષણ એ કેવું છે શ્રદ્ધાના આચરણની પ્રધાનતાથી જોઈએ તો શ્રદ્ધાનું લક્ષણ એવું છે કે સર્વસ્વપણે જે શુદ્ધિની ઉપાદેયતા શુદ્ધ સ્વરૂપની ઉપાદેયતા એવું જેનું શ્રદ્ધાનું આચરણ છે કે મારો શુદ્ધાત્મા જ મારું સર્વસ્વ છે અને તે ઉપાદેય છે એટલે સંપૂર્ણ શુદ્ધતા એની ઉપાદેયતા હોવાથી એને અશુદ્ધિ કે જે નુકસાનનું કારણ છે એ પણ એને સંમત હોય તો પેલી પરિપૂર્ણ શુદ્ધિ એને સંમત રહી છે એ વાત રહેતી નથી સાથે સાથે આમ થાય છે એટલે ગડબડ આવે છે વિષય થોડો સૂક્ષ્મ છે પણ બહુ બહુ વિચારીને બહુ મંથન કરીને એ વિષય મના નિર્ણય ઉપર આવવું પડે છે બધું છે જ્ઞાન નું જ્ઞેય તો આખું વિશ્વ સ્વ પર બધું જ છે જ્ઞેય નું સ્વરૂપ જાણવું તે સમ્ય જ્ઞાન નું કારણ છે સમ્ય જ્ઞાન તો કેટલીક જગ્યાએ ભૂલ પણ કરે છે એ ભૂલ કરે છે એ માત્ર અપ્રયોજનભૂત વિષયમાં જ ભૂલ કરે છે અને તે ક્ષમ્ય છે તે અક્ષમ્ય ભૂલ નથી પણ જો પ્રયોજનભૂત વિષયમાં ભૂલ થાય તો તે અક્ષમ્ય ભૂલ છે એ મિથ્યા જ્ઞાનનું કારણ છે એ મિથ્યા જ્ઞાનને પ્રદર્શિત કરે છે મિથ્યા શ્રદ્ધાને પણ એ સાથે સાથે જ પ્રદર્શિત કરે છે સમાજમાં પ્રસિદ્ધ નથી પ્રશ્ન ઉઠશે તો એમને સમ્ય જ્ઞાન હતું એવા જ્ઞાનના પુરાવામાંથી નીકળે છે એવા અનેક પુરાવા એમના વચન માંથી નીકળે છે કે એમને સમ્ય જ્ઞાન હતો એ સાબિત થઈ શકે એવી વાત છે એટલે નક્કી કર્યું કે આ ચેલેન્જ ઉપાડી લઈ જો કોઈ આ ચેલેન્જ આવે સામે તો ઉપાડી લઈ બરોબર અને એ દ્રષ્ટિએ કેટલું નોટિંગ કર્યું હતું એ દિવસોમાં પછી છોડી દીધું બધું
એક વખત આખું પુસ્તક ખરીદી લઈએ.
બરોબર.
પણ એ તો કોઈ સમ્યક જ્ઞાનની વિશિષ્ટતા એવી છે, એમની પોતાની વચન વિશિષ્ટતા પણ એવી હતી કે જેને અનુભવ થયો નથી એની તાકાત નથી કે કોઈ મુકાબલામાં સામા આવી શકે, એ પરિસ્થિતિ રહી નહીં કે થઈ નહીં. આમાંથી કોઈ એવો વિષય આવશે તો એ દ્રષ્ટિકોણથી થોડી ચર્ચા વધારે કરશો. આમાં છે પાછળ જે મોક્ષ મારા પ્રકાશકમાં છે ને, પરમાર્થ વચનિકા, એમાં જ્ઞાતાની હે જ્ઞેય ઉપાધે રૂપ જ્ઞાતાની ચાલ નો વિચાર એવું મથાળું બાંધ્યું છે. સુધી પાડીને આપણે મથાળું બાંધ્યું છે. મૂળ ગ્રંથમાં, મૂળ ચિઠ્ઠીમાં તો કોઈ એવું લખે જ નહીં, એ તો પત્ર છે. એમાં એ વિશે સુધો પાડી છે. સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ નો વિચાર સાંભળો, પછી તરત છે પરમાર્થ વચનિકા જે બનારસી દાસની છે. સ્વર્ગીય કવિ વર્ષી બનારસી દાસથી રચિત પરમાર્થ વચનિકા. હે જ્ઞે ઉપાદે રૂપ જ્ઞાતાની ચાલ નો વિચાર, એમ કરીને એટલું સ્વરૂપ લીધું છે. એમ ઘણું લેખન છે પણ એમ એ રીતે ત્યાગરૂપ, ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, ત્યાગરૂપ ફલાણું ત્યાગવું, ઢીંકણું ત્યાગવું, આ ત્યાગવું, તે ત્યાગવું, કેટલી ચીજો જગતમાં ત્યાગવી, કે બુદ્ધાના ગ્રહણનો ભાવ છે તે અશુદ્ધતા છે. જેટલા પર પદાર્થ છે એને આત્મા ગ્રહણ નહીં કરી શકતો હોવા છતાં એના ગ્રહણનો ભાવ, સર્વ પદાર્થને અન્ય પદાર્થના ગ્રહણનો ભાવ, તે જ અશુદ્ધતા છે. રાગ માત્ર અશુદ્ધતા છે. એ તો ત્યાગરૂપ પોતાના દ્રવ્યની અશુદ્ધતા, જ્ઞેય વિચારરૂપ અન્ય ષડ દ્રવ્ય સ્વરૂપ, છ દ્રવ્ય નવ તત્વ આદિ જ્ઞેય ઉપાધે આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા, એ તો સામે સામું હોય ને. જો અશુદ્ધતા છે એ હે છે તો શુદ્ધતા છે તે ઉપાદે છે. શુદ્ધતા એટલે આચરણરૂપ શુદ્ધતા, અહીંયા એમ આચરણરૂપ શુદ્ધતા ઉપાદે છે. કેમ કે દ્રવ તો સદાય છે, અવસ્થામાં ગડબડ છે, એમાં હે ઉપાદેયનો વિવેક કરવો છે. એટલે બે અવસ્થા અપેક્ષામાં લેવી. ગુણસ્થાનકના પ્રમાણમાં હે જ્ઞે ઉપાદે રૂપ શક્તિ જ્ઞાતાની હોય, તે જ્ઞાતા છે, સમ્યક દ્રષ્ટિ થયો, જ્ઞાતા દ્રષ્ટા થયો, તેને ગુણસ્થાનકના પ્રમાણમાં તેની શક્તિ હોય છે, ઓછા વત્તા પ્રમાણે કામ કરનારી પ્રગટ થયેલી શક્તિ. જેમ જેમ જ્ઞાતાની હેગને ઉપાધે રૂપ શક્તિ વર્ધમાન થતી જાય, જેમ જેમ વર્ધમાન થતી જાય સ્વપુરના ગુણસ્થાને, તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. ગુણસ્થાનની વૃદ્ધિ થાય તેમ શક્તિની વૃદ્ધિ, શક્તિ વધેલી છે, શક્તિ વધતા ગુણસ્થાન વધે છે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે આચરણ રૂપ ક્રિયા, એમની ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન ક્રિયા ગમે એવી હોય એમ ન ચાલે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે આચરણ રૂપ ક્રિયા. તેમાં વિશેષ એટલું કે આ હું ઘણા વર્ષે રિફર કરું છું, વાંચી ગયા છે પહેલા પણ ઘણા વર્ષોથી, તો હું કીધું એમાં આવે ચીજ અહીંયા આ વિષય અહીંયા પડ્યો છે. રાગ ઘટેલી રાગ ની ક્રિયા છે તો રાગ ના નિમિત્તો ન હોય. કેટલીક ક્રિયા જેવી છે કે જે રાગ ના સદભાવમાં જ થાય અને રાગ ના અભાવમાં નથી થતી. ઉદગળ ની પણ મન વચન કાયા તેમાં વિશેષ એકનું એક ગુણ સ્થાન વર્તી અનેક જીવ હોય તો ચોથામાં અનેક, પાંચમામાં અનેક, છઠ્ઠા હાથમાં અનેક, તો તેમને અનેક રૂપનું જ્ઞાન તથા અનેક રૂપની ક્રિયા કહેવામાં આવે છે. એમાં ભિન્ન ભિન્ન ક્રિયા કરવા કહેવામાં આવે છે. કારણ કે ભિન્ન ભિન્ન સત્તાના પ્રમાણે કરી એકતા મળે નહીં, સામાન્ય ફેરફાર જોવામાં આવે છે. એક એક જીવદ્રીમાં અન્ય અન્ય રૂપો દેવી ભાવ હોય, અમુક મર્યાદા બાંધી છે પણ મર્યાદાની બહાર જઈને નહીં, મર્યાદાની અંદર ને રહીને આ ફેરફારો છે. એક એક જીવદ્રીમાં અન્ય અન્ય રૂપ ઉદયિક ભાવ હોય તે ઉદયિક ભાવ અનુસાર જ્ઞાનની પણ અન્ય અન્યતા જાણવી. ઉદયિક ભાવ દરેકના જુદા જુદા છે
બરોબર,
પરંતુ વિશેષ એટલું કે જે સર્વ આત્મામાં કોઈ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે સત્તા અવલંબનશીલ બની મોક્ષ માર્ગ સાક્ષાત થાય. આ પોઈન્ટ નાખ્યો છે નાખ્યો એક નહીં ઉપાદેયતામાં, કે કોઈ જ્ઞાન એવું ન હોય ચોથા ગુણસ્થાન થી માંડીને ઉપરના સર્વ ગુણસ્થાનમાં કોઈ જ્ઞાતાનું એવું જ્ઞાન ન હોય કે જે પરતા પર સત્તા અવલંબનશીલ બનીને મોક્ષ માર્ગ કહે કે સાધે. એટલે શાસ્ત્ર ને અવલંબનારું જ્ઞાન મોક્ષ માર્ગ માં પરિણમે છે એમ કોઈ જ્ઞાતા નથી એમ કે આ ભૂલ કરે છે. જ્ઞાન થયું છે અમને સર્વશાસ્ત્રમાં, લાવો કોઈ પણ જગ્યાએ થી વિષય અમારા જ્ઞાન માં ફેર નહીં પડે. જે શાસ્ત્ર કહે છે અમે કહી દઈશું, કે છે કે એ મોક્ષ માર્ગ નથી. ભલે તારું જ્ઞાન એ રીતે કામ કરતું હોય પણ એ મોક્ષ માર્ગ નથી. કેમ કે અવસ્થાના પ્રમાણમાં પરસત્તા અવલંબક છે, તે આત્મા પરસત્તા અવલંબી જ્ઞાન ને પરમાર્થ કહેતો નથી, પરમાર્થ જાણતો નથી, તેથી પરમાર્થ કહેતો નથી. જે જ્ઞાન હોય તે સ્વસત્તા અવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. જ્ઞાન ની ચર્ચા કરી છે. તે જ્ઞાન ને સહકારભૂત નિમિત્ત રૂપ નાના પ્રકારના ઉદયિક ભાવ હોય છે. તે ઉદયિક ભાવ નો જ્ઞાતા તમાશગીર છે. ઉદયિક ભાવ ને એ જાણે છે, જ્ઞાન નું એ જ્ઞેય છે. પણ એને એ કરતા ભોગતા કે અવલંબી એ ઉપાદેય છે એમ જાણીને કરે નહીં, ઉપાદેય છે એમ જાણીને ભોગવે નહીં ઉદય ને, અને એનું અવલંબન લે નહીં. એક શુદ્ધાત્મા સિવાય અવલંબન નો વિષય નથી અને આચરણ અપેક્ષા એ શુદ્ધતા જ ઉપાધિ છે અને અશુદ્ધતા એ છે. બસ આમ એક નહીં ઉપાધિતા એને લઈ લીધી. એક જ પોઈન્ટ ચર્ચો છે, મને બહુ સરસ વાત થતી છે. તેથી કોઈ એમ કહે કે આ પ્રકારનો ઉદયિક ભાવ સર્વથા હોય તો તેને અમુક ફલાણો ગુણસ્થાન કહીએ એમ કહેવું તે જૂઠ છે. જેમ કે દ્રવલિંગ માટે છઠ્ઠું ગુણસ્થાન, ભિક્ષાલિધિ માટે છઠ્ઠું ગુણસ્થાન, વ્રત અંગીકાર કર્યા માટે પાંચમું ગુણસ્થાન, એ વાત જૂઠ છે. એમ કહેનારે દ્રવનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી. કારણ અન્ય ગુણસ્થાનની તો વાત શું કહેવી. કેવળીઓને પણ ઉદયિક ભાવનું અનેક પ્રકાર પણ જાણવું. બે કેવળીને સરખો ઉદય હોય એવું ન બને. એકને વાણી ઉભો થાય ને એકને વાણી ન થાય. એકને સમવસરણમાં લાખો કરોડો જીવ સાંભળવા આવે ને બીજા એકલા જોઈએ આકાશમાં. આકાશમાં કેવળી નીચે જમીન ઉપર ન હોય, 500 ધનુ શું છે. કોઈ કેવળીને દંડ કપાટ રૂપ ક્રિયાનો ઉદય હોય એનું ક્ષેત્રમાં સમુદઘાત કરે છે ત્યારે કોઈ કેવળી ને તે ન હોય. ઉદય ભાવ તો કઈ સરખા હોતા નથી. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની અનેક રૂપ અનેક રૂપતા છે, અનેક વિધતા છે. તો અન્ય ગુણસ્થાનોની તો વાત જ શું કહેવી, ત્યારે તેરમે ગુણસ્થાને પણ વિવિધતા છે ઉદયની, તો નીચેના ગુણસ્થાને હોવાનો પૂરો સંભવ છે. માટે ઉદય ભાવોના ભરોસે જ્ઞાન નથી. હવે કોઈ આમાં ખેંચી જાય છે કે તત્વ વિરુદ્ધતાથી પણ તો ઉદય ભાવ હતો ને, દેવગુરુ શાસ્ત્ર માં વિરુદ્ધતાથી પણ ઉદય ભાવ છે ને, નહીં એમ ન ચાલે. પાછળ એમાં શુદ્ધતાની ઉપાદેયતા થાય છે, માટે એને હે ઉપાદેય નો વિવેક નથી. જ્ઞાન સ્વશક્તિ પ્રમાણ છે, જ્ઞાન છે એ નિજ સત્તાને અવલંબે જેટલી શક્તિથી તેટલું તે સ્વશક્તિ પ્રમાણ છે. સ્વપર પ્રકાશક જ્ઞાનની શક્તિ છે. જ્ઞાનની શક્તિ કેટલી, સ્વ અને પરને પ્રકાશવી જ્ઞાનની શક્તિ છે. જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે. આ બોલાવી ગયું આપણે, જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે. જે વ્યાપે વ્યાપક ભાવે જ્ઞાયક ભાવે આપ્યું એટલું જ્ઞાનનું પ્રમાણ છે. અને સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર યથાનુભવ પ્રમાણ છે. એ પ્રમાણે જ્ઞાનનું સામર્થ્ય છે. સ્વરૂપાચરણ ચારિત્ર યથાનુભવ પ્રમાણ, જેટલો ઉપયોગ સ્થિર રહે એટલું ચારિત્ર છે. સ્વરૂપમાં સ્થિર રહે એટલું ચારિત્ર, પરિણતિની સ્થિરતા થઈ એટલું ચારિત્ર છે, ઉપયોગની સ્થિરતા થઈ એટલું ચારિત્ર છે. એ વાતનું વિવેચન ક્યાં સુધી લખીએ ને ક્યાં સુધી કહીએ. તત્વ તો વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે. તેથી આ વિચારો બહુ શા લખવા. જે જ્ઞાતા હશે, સમજદાર હશે, તે થોડું લખેલું પણ બહુ સમજશે. નથી લખતા થોડું લખ્યું જાજુ કરીને જાણજો. કાગળમાં લખે છે કે એ સંકેત છે એનો, કે અમારું અહીંયા વજન છે. માટે આ વાત તમે ગંભીરતાથી જેટલી ઉપાડવી જોઈએ એટલી હદે જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પણ સમજશે નહીં. આ વચનિકા જેમ છે તેમ યથા યોગ્ય સુમતિ પ્રમાણ કેવળ વચનાનુસાર છે. બનાસીદાસ લખે છે, પોતે ગુણસ્થાને ગ્રસ્થી છે. અમે આ વચનિકા લખી છે એ સુમતિ પ્રમાણ છે. સમ્ય જ્ઞાન, સુમતિ જ્ઞાન, અતિ જ્ઞાન, સુમતિ જ્ઞાન છે. કુમતિ નથી, કુસ્વરૂપ નથી. પ્રમાણ છે અને કેવળી વચના અનુસાર છે. કેવળ જ્ઞાનના વચનો જે છે એની અનુસાર આ વાત લખી છે. કેટલી પોતાની પ્રતીતિ છે લખનારને. જે જીવા સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને કલ્યાણકારી છે ભાગ્ય પ્રમાણ. યોગ્યતા ભાગ્ય છે, યોગ્યતા પરમાર્થ રચનિકા છેલ્લો અંશ છે. પરમાર્થ રચનિકા નો છેલ્લો ભાગ છે. બસો 250 વર્ષે થયા પણ જ્ઞાની એ કઈ અછાના રહીએ
નહીં.
બધું નક્કી થાય, હા નક્કી કેમ થાય, બધું નક્કી થાય એવો વિષય છે. શું નથી અંદરથી ચાલે, ફેર પડે ત્યાં તરત ખબર પડે કે અહીંયા ફેર પડે. બરાબર છે તો ક્યાંથી બરાબર આવ્યું એની ખબર પડે. કેમ બરાબર આવ્યું, કેવી રીતે બરાબર આવ્યું, ધારણાથી આવ્યું છે કે અંદરથી આવ્યું, બધી ખબર પડે. બરાબર એમ ચાલે છે. કેવું હોય છે એમાં શાંતિ આનંદ નો સદભાવ, પુણ્ય પાપ નો અભાવ, અથવા કષાય નો અભાવ એટલે અકષાય પરિણામ, એવું જે આત્માનું અનુભવન એને અહીંયા અનુભવનો પ્રકાશ કર્યો છે. ગ્રંથ અનુભવ પ્રકાશ છે ને, અનુભવ પ્રકાશનો અર્થ કર્યો છે. પહેલી લીટીમાં અનુભવ પ્રકાશ વેદનથી લીધો છે, અસ્થિથી. વેદન હોવું જેમાં વેદનની હયાતી છે, સ્વસંવેદનની હયાતી છે. છેલ્લે જે અનુભવ પ્રકાશ લીધું છેલ્લી લીટીમાં અકષાય પરિણામના પ્રકાશને અનુભવ પ્રકાશ કહે છે, એ નાસ્તિથી લીધો કે જેમાં કષાય મંદ થયો છે એમ નહીં પણ કષાયનો અભાવ થઈ ગયો છે એને અનુભવનો પ્રકાશ કહેવામાં આવે છે.
જય હો સનાતન સિગંબરાજ્યં ધારમણો જય હો.